દેવલાલીમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 14/10/87 નિયમસાર ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 212.
પરમેશ્વરનું જ્ઞાન જે આવે તેને વ્યવહાર ધર્મ જ્ઞાન કહેવામાં આવે. અજ્ઞાની જે ધર્મ જ્ઞાન પણ નથી અને વ્યવહાર ધર્મ જ્ઞાન પણ નથી. એટલે જો એકનું આત્મ જ્ઞાન છે જેને આત્માની ખબર નથી, આત્મા હું, આત્માનું ધ્યાન જપતા એના સ્વરૂપનું ભાન નથી અને એ પાપને છોડી અને નવમાં પૂરતી પ્રવૃત્તિનો પ્રયોગ છે. પણ પાપ અને પૂરતી વીર ભગવાન આત્મા અંદર સિદ્ધાર્થ આત્મા વિરાજમાન છે. ભાવ ભાષણ થાય છે, ત્યાં ભાવ પોતે સમજી જાય છે. એ સુધાત્મા છે કે આજ સુધી કોઈ નિયમ થાય કે સુધાત્માની ઓળખાણ અધ્યક્ષે કરી શકતી નથી. જો સુધાત્માની ઓળખાણ શિક્ષા મોકલ્યો હોત તો આજે એની સ્થિતિ આજે મુસ્લિમ પાવાનો તો મોકલી જાહેર. પ્રથમમાં પ્રથમ જો આ ભાવમાં જાણવા યોગ પદાર્થ હોય તો પોતાનો સુધાર્થ છે. શુદ્ધાત્માને જાણવું જેમનું સંવિધાન છે, શુદ્ધાત્માનું સિદ્ધાંત કહેવામાં એમાં એકાદ્રહીનતા ચારિત્ર પરમાત્મા કહે છે. એ ચારિત્ર મોક્ષ ઉપાય છે. એ શુદ્ધાત્માનું શું થયું છે એ અહીંયા જાણે. હવે એક શુદ્ધાત્મા એકરૂપ છે, શુદ્ધાત્મા એક રૂપ છે, એના ચાર પ્રકારના પરિણામ થાય છે. ચાર પ્રકારના પરિણામ, એક પરાશિત પરિણામ મોહના થાય, એને અવદય ભાવ કહેવામાં આવે છે. જે કર્મના અંગે કર્મના અવદય જે ભાવ થાય એને અવદય ભાવ કહે છે. અને આત્માને આશરે છે પરિણામ છે. એક પ્રકારનું દ્રવ્ય છે, દ્રવ્ય એક પ્રકારનું છે, જીવ તત્વ એક પ્રકારનું છે અને જીવના પરિણામ ચાર પ્રકારના છે. જીવના પરિણામ ચાર પ્રકારના છે પણ જીવ ચાર પ્રકારનો નથી. જીવ તો એક પ્રકારનો છે, અનાદિ અનંત. જીવનો બે પ્રકાર ને ત્રણ પ્રકારે જીવના પ્રકારમાં આપ્યા નથી. જીવ તો એક પ્રકાર એના માટે એક પ્રકારો કેટલા ભાઈઓ નવા આવ્યા છે એને સમજાય એટલા માટે ફરીથી દર્શન આપ્યું કે આ પાંચ ભાવનું સ્વરૂપ છે. જેવી રીતે એક પાણી સ્વભાવે સ્વચ્છ અને નિર્મળ છે એનાથી અનંત, ત્યાં પાણી શબ્દાયો ત્યાં એક સ્વચ્છ જ હોત, નિર્મળ જ હોત, એનો મૂળ સ્વભાવ, ઓરિજિનલ સ્વભાવ. પાણીને સ્વભાવને સ્વચ્છ કરવા માટે કોઈ પણ પદાર્થની અપેક્ષા ન હોય, એ તો સ્વભાવ સિદ્ધ છે. સ્વચ્છતા નિર્મળતા એ સ્વભાવ સિદ્ધતા. એ પાણી જે છે સ્વભાવ સિદ્ધ, એ જીવ તત્વની વિજ્ઞાન છે. જે જીવ તત્વ તદ્દન નિર્મળ અને શુદ્ધ છે એ પાણી સ્વભાવથી સહજ સ્વભાવથી નિર્મળ અને સ્વચ્છ છે. એ પાણીનો મૂળ સ્વભાવ અને અહીંયા જીવનો મૂળ સ્વભાવ દૃષ્ટાન્ય સ્થાન. હવે પાણીના ચાર પ્રકારના પરિણામ થાય, જે જીવના ચાર પ્રકારના પરિણામ થાય એ પાણીના પણ ચાર પ્રકારના પરિણામ થાય. આ વિચારે આ જેવો નિયમ નહીં, આ વિચારે ચાર પ્રકારના પરિણામ થાય છે. એ પાણીના ચાર પ્રકાર શું છે? કે પાણીને માટીનો સ્કંદ થયો, પાણીનો ગ્લાસ ભરેલો હતો એમાં માટી ભળી તો પાણી ડોળો દેખાય, આખું પાણી ભેલું ડોળો દેખાય છે, તેને પાણીની મલિન અવસ્થા કહેવામાં આવે છે. એ મલિન અવસ્થાનું નામ માટીના સંગે ભાવ તેઓ માટે ઉદય કહેવામાં આવે છે. હવે એક પાણી એની અંદર જે માટી હતી એ માટી નીચે બેસી જાય છે એકદમ, તો પાણીની અવસ્થા સ્પષ્ટ દેખાય છે. જે મલિન અવસ્થા દેખાતી હતી એની જગ્યાએ સ્વચ્છ પાણી દેખાય તો તેને પાણીનો ઉત્તમ ભાવ કહેવામાં આવે છે. ઉત્તમ એટલે માટી નીચે બેસી ગઈ બીજી ગયું પાણી, તો પાણીની અવસ્થા સ્વચ્છ દેખાય છે. મલિન દેખાતી હતી એ જ અવસ્થા કરીને સ્વચ્છ દેખાય, એમાં પાણીનો ગ્લાસ જરા ઢીલી ગયો, માટી તો હજી નીચે બેઠી છે, માટી તો નીકળી નથી બહાર, નીચે બેઠી હતી એમાં પાણી જરા ઢલી ગયું ગ્લાસ, તો તે એમાં તો દેખાય છે. જીવી નજરથી જોઈએ તો પાણી એકદમ સ્વચ્છ દેખાતું હતું, એવો પણ ઉકેલ દેખાય એને પાણીનો યોગક્ષમ ભાવ કહેવામાં. અને માટી કાઢી નાખો બિલકુલ, પછી ગમે હું હલાવો તો પણ દોડી દેખાય, એ પાણીની પરિપૂર્ણ નિર્મળ અવસ્થા એને ક્ષાયી ભાવ કહેવામાં. એમ પાણીની ચાર પ્રકારની અવસ્થા છે, એ પાણીના પ્રભાવમાં ચારેય પ્રકારની પરિણામનો અભાવ છે એને પાણી કહેવામાં આવે છે. પાણીની અવસ્થાને પાણી ન કહેવાય, પાણીની પર્યાયને પાણી ન કહેવાય, પાણીના પરિણામને પાણીના પરિણામ કહો પણ પાણી ન કહેવાય. કેમ કે પરિણામ તો નાશવાન છે અને માટી સાપેક્ષ છે, અને પાણી તો માટીથી નિરપેક્ષ છે, ત્રણેય કામ એ પરિણામ છે કે પાણી છે એ પારિણામિક ભાવના સ્થાને છે. અને આ ચાર ભાવમાં હૃદય ઉત્સવ થઈને આ દર્શનાત્મા શુદ્ધાત્મા નિર્માણ છે, એકદમ શુદ્ધ શુદ્ધ બેહદ શુદ્ધતા છે. એ જે શુદ્ધતા છે એ જે શુદ્ધતા છે જેને કર્મના શૈલીમાં અપેક્ષા નથી એવો શુદ્ધાત્મા તેને પરમાત્મા જીવ તત્વ કહે છે. હવે એ જીવના ચાર પ્રકારના પરિણામ થાય છે, કર્મના સંગે રાત્રે મોહના પરિણામ થાય તેને ઔદયિક ભાવ કહેવામાં આવે. કર્મના ઉત્સમે જે ભાવ થયો તેને ઉત્સમ નિર્મળ પરિણામ કહેવામાં આવે. મને જરા દોષ થઈ જાય કર્મના સંગે તેને વિલોક્ષણ ભાવ કહેવામાં આવે, અને કર્મના ક્ષયથી ભાવ થયોને શાહી ભાવ કહેવામાં આવે છે. ચાર પ્રકારના જે પરિણામ છે એ પરિણામથી કસંતિક આત્મા વ્યવહારને સહિત હોવા છતાં જે ચૈનથી જોવામાં આવે તો એ ચાર પ્રકારના પરિણામનો આત્માનો અભાવ આવે, એવો આત્માનો સ્વભાવ છે અને એ હું છું. ચાર પ્રકારના પરિણામો નથી, કેમ કે નાશવાન છે અને કર્મના સંગે ચાર ભેદ પડે છે, વસ્તુ તો અભેદ છે. એ ચાર પ્રકારના પરિણામ કર્મના સંગે થાય છે એ વ્યવહારનો વિષય છે, અને એને આત્માજી માને છે તો એ અજ્ઞાની વિચાર નથી. જીવના પરિણામ કહો પણ એને જીવ ન કહો, જીવ એનાથી જુદો છે. ત્રણેકા એ જે જીવ સામાન્ય છે એને દ્રષ્ટિમાં લેતા આત્મા અનુભવ થાય છે. કર્મના સંગે રાજવેશમો થાય ઉદય ભાવ, કર્મના ક્ષોભે થાય ચૌક્ષ ભાવ, કર્મના ઉત્સમે થાય છે નિષ્ક્રમ ભાવ, કર્મના ક્ષય ભાવ થાય છે. એ ચારે પ્રકારના પરિણામથી ભગવાન આત્મા હંમેશા રહીત છે, સહિત હોવા છતાં જે રહીત છે તે હું છું. સહિત છે કે હું નહીં, પરિણામ તો હું નહીં, પણ પરિણામથી સહિત જે જીવ તત્વ છે તે પણ મારું સ્વરૂપ નથી. પરિણામ માત્ર જીવાત્મા એને દ્રષ્ટિમાં લેતા જીવિકલ જ્ઞાન સ્વરૂપ થાય ત્યારે તેને સત્ય તત્વના વિચારી કહેવામાં આવે. એ આપણે સૂક્ષ્મ ભાવના 18 ભેદ એની વાત લેવાની છે. પાનું ચોરાસી છે, દાખલા 41 પાનું ચોરાસી હો ગયા. કર્મ ના સંગે એક પ્રકાર છે પરિણામ. જીવ ના પરિણામ એક પ્રકાર ના છે ઔદૈહિક ભાવ, પણ જીવ એક પ્રકારનો નથી. જીવ તો નાશગતિમાં જો હોય, દેવગતિમાં જો હોય, મનુષ્યમાં હોય, કિરીટમાં હોય, એ ચાર પ્રકાર ક્યાં ગતિના ઔદૈહિક ભાવમાં. તો જીવ ચાર પ્રકારનો થઈ શકતો નથી. પરિણામ ચાર પ્રકારના હોય, ક્રમે ક્રમે જ્યારે મનુષ્ય હોય ત્યારે દેવ ન હોય, દેવ હોય ત્યારે મનુષ્ય ન હોય, એમ ક્રમે ક્રમે ચાર પ્રકારના ભેદો કર્મના સંગવાઓ. કર્મથી નહીં, કર્મથી ઉદય ભાવ નથી ઉત્પન્ન થતા. સ્વભાવને ભૂલે તો ઉદય ભાવ ઉત્પન્ન થાય ત્યારે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે, પરિણામને નૈમિત કરતા કહેવામાં આવે છે. એ મલિન ભાવ છે. નારક ગતિ, કિરીટ ગતિ, મનુષ્ય ગતિ ને દેવ ગતિ એવા ભેદને લીધે ગતિ ચાર. એ ચારેય ગતિનો આત્મામાં અભાવ છે. આત્મા અત્યારે મનુષ્ય નથી. આત્માને મનુષ્ય તરીકે જોવો એ અજ્ઞાન છે, વ્યવહાર નથી. આત્માને મનુષ્ય તરીકે માનવો એ અજ્ઞાન છે. અને મનુષ્યથી ભિન્ન ભગવાન આત્માને જાણવો માનવો એ સમય જ્ઞાન છે. અને પછી મનુષ્યને જીવ કેવો કે વ્યવહાર કહેવામાં આવે છે. અજ્ઞાન કેળા પછી વ્યવહાર હોવો એ ચાર પ્રકારની ગતિના ભાવો ભગવાન આત્મામાં નથી. આ ચાર ગતિ આત્માને નથી, મનુષ્ય નથી, નાસ્તિ નથી, બીજી નથી. પછી આગળ ક્રોધ માન માયા ને લોભ એવા કષાયના ચાર ભેદો છે એ આત્મામાં નથી. ક્રોધ તેમાં થાય છે, અથવા પરાશ્રિત ઔદૈહિક ભાવના જે પરિણામ છે એ પરિણામમાં ક્રોધ માન માયા લોભ થાય. ગરીબમાં ક્રોધ, ગરીબમાં માન, ગરીબમાં માયા, ગરીબમાં લોભ એ પરિણામનો ધર્મ છે, ભગવાન આત્માનો સ્વભાવ નથી. એ પરિણામથી ભીન થાય, ક્રોધ થાય છે ને ત્યારે ક્રોધથી આત્મા ભીન રહેલો છે. એને ભીનનું માન નથી. એને ક્રોધ મારામાં થયો એટલે દ્રષ્ટિ ક્રોધ ઉપર પડી છે. ક્રોધથી ભીન આત્માને રહેલો નથી. ક્રોધ થાય છે ત્યારે ક્રોધથી આત્મા જુદો છે. એ જ વખતે એવા આત્માને જોતા એને ધર્મ થાય. ક્રોધ ને જોવા ઉભો રહીએ તો અધર્મ થાય. જીવ ક્રોધી લાગે, જીવ ક્રોધી નથી, એ તો જ્ઞાન નહીં છે. એ ક્રોધ મારામાં થાય છે, એ ક્રોધ નો સ્વામી થઈ ગયો, એની અનેકતા થઈ ગઈ. આ ક્રોધ નો હું કરનાર છું એવી કર્મ ચેતના પ્રગટ થઈ ગઈ. અજ્ઞાન ચેતના, અજ્ઞાન ચેતનાના બે ભેદ કર્મ ચેતના ને કર્મ પહોંચે ઉત્પન્ન. જ્ઞાનથી અંગીમાં એમ જાણવું કે આ ભાવો મારા છે કે અજ્ઞાન ચેતના છે, અને આ ક્રોધને હું કરું છું એ કર્મ ચેતના છે, અને ક્રોધનું ફળ દુઃખ હું ભોગવું છું કયો ફર્ક એટલા છે એ જે ક્રોધને પોતાનું માને છે જે અજ્ઞાની પાપી છે શુભ ભાવ થાય એને મારો માને છે એ પાપી છે એવો શુભ ભાવ પણ વિખ્યાત નો પાપ હારે મારી વસ્તુ અલૌકિક થઈ જાય આત્માને જાણવું અનુભવવું તેને પરમાત્મા કહે છે. ક્રોધ માન માયા ને લોભ એવા ચાર પ્રકારના કષાયના પ્રકારો એનાથી ભગવાન આત્મા જુદો છે એને લક્ષ્મણે ઉપાધિ કરે છે. કષાય ચાર પ્રકારના તો આત્મા ચાર પ્રકારનો નથી. ક્રોધ થયો તો ક્રોધી થઈ ગયો, માન થયો તો માની થઈ ગયો, એ બે ક્રોધ થાય ત્યારે ક્રોધી થતો નથી, ક્રોધ થાય ત્યારે ક્રોધી થતો નથી. એના શરીર પર એની અસર થઈ જાય તો આટલી એવો ક્રોધ કરે છે. અને પાણીની ઉષ્ણ પર્યાય તરીકે નૈમિત્તિક છે અને એનાથી જુદું પાણી શીતળ છે. અગ્નિ છે ત્યારે શીતળ, અગ્નિના નિમિત્તે ઉષ્ણ છું ત્યારે પણ શીતળ શીતળ 100% શીતળ. એમાં એક ટકો નથી. એ ક્રોધ થાય ત્યારે એક ટકો આત્માના સ્વભાવમાં ભેટો નથી. એ તો ક્ષમા નો સાગર છે, ઉત્તમ ક્ષમા નો સાગર પર વિરાજમાન છે. એ પાણીની અવસ્થા ઉષ્ણ થઈ છે એ વખતે ઉષ્ણે તો ગૌણ કર એને લીધો અને પાણીના સ્વભાવની સમિતિ લીધો. પાણી ક્રોધ માન માયા નો જીવમાં થાય છે એમ જો, જીવમાં જ્ઞાન થાય છે એમ જો. જીવ જ્ઞાનમય છે, જ્ઞાન થાય છે જો ને ક્રોધ થાય છે શા માટે જ્ઞાન ફલક ખુલશે. દરેક વર્તો નિશ્ચયને ક્રોધના પરિણામ ભૂતગલના પરિણામ છે. વ્યવહારે જીવના પરિણામ કહેવાય અને એને નિર્ણય નિશ્ચયે ભૂતગલના પરિણામ. એ પાણીની ઉષ્ણ વસ્તા થઈ તો વ્યવહાર નહીં એ પાણીના પરિણામ કહેવાય. પાણી ગરમ થઈ ગયું, પાણી ગરમ જ નતા એના સ્વભાવને છોડે નહીં. એનું લક્ષણ જુદું છે, ઉષ્ણતા તો અગ્નિનું લક્ષણ છે અને ચિતરતા પાણીનું લક્ષણ છે. લક્ષણ ભેદે સુને પડી છે પણ વેપાર રોજગાર કરવામાં ગૌરવ થાય છે. વેપાર થાય તો પૈસા મળે, આમાં ખોરાક પૈસા મળે, આત્મલક્ષ્મી મળી જાય, કમાવું ન પડે, કમાવું ના પડે કોઈ નહીં. આ બધા ચિંતા નથી, વિશ્વાસ નથી. ક્રોધ માન માયા ને લોભના પરિણામથી આત્મા જુદો છે. એ ક્રોધ થી જુદા આત્માને જો આત્મા જ્ઞાન ને આનંદની અંદર વિરાજમાન છે એને જુદો કરો. ક્રોધ ઉપર દ્રષ્ટિ રાખતા આત્મા વિરોભૂત થઈ જાય છે, જણાતો નથી. જીવો છે એવો જણાતો નથી. ક્રોધ ઉપર દ્રષ્ટિ રાખતા આત્મા ક્રોધી નથી, છતાં ક્રોધી જણાય છે, એ અજ્ઞાન છે. હું કઈ ફરી નહીં. ક્રોધ ઉપર નજર છે ને, ક્રોધ ઉપર જયારે હું ક્રોધી થઈ ગયો. ક્રોધી ન હોવા છતાં ક્રોધ ઉપર નજર હોવાથી હું ક્રોધી છું એ એના અજ્ઞાનમાં ભાગે છે. જ્ઞાનીને એમ ભાગતું નથી. ક્રોધ તો તે આત્મા જ્ઞાનમય છે, ભાગે છે. ક્રોધી તો કુદર છે. તારી જીવની બોલે પોતાને ભૂલી અને પરને પોતાને માને છે. પર એટલે ક્રોધ, પૈસો નહીં, પૈસો તો પ્રકાર છે. ક્રોધ એ જુદો છે. જીવ તત્વ જે આશ્રમ તત્વ છે, આત્મા ક્રોધી નથી. આત્મા ક્રોધી થયો ને હવે ક્રોધ થયેલો એમ છે નહીં. પ્રથમ થી જ એ ક્રોધી રહી છે. અનાદિ અનંત ક્ષમાનો સાગર છે આત્મા. એમાં તો ક્ષમા ભરી જાય. સામ્ય સ્વભાવ છે, સમૃદ્ધિ સ્વભાવ છે. સ્વભાવમાં વિભાવનો અભાવ, એવો આત્માનો સ્વભાવ. હવે આ બેન કે અમેરિકા ગયેલા, અમેરિકામાં તો વાતે સાંભળવાની મળે નહીં. હા, ભલે કારાની ભાણે જ રહી પણ સાંભળવા મળે નહીં. હા ભાણે સાહેબ, હા પ્રભુ, તું તને ભૂલી ગયો. આ દુઃખનું કારણ, દુઃખ કા કારણ તુજે તેરા અજ્ઞાન. અજ્ઞાન એટલે શાસ્ત્ર વાંચતા નથી આવતું માટે અજ્ઞાન નહીં, પોતાના સ્વભાવને ભૂલી જવું, તેનું નામ અજ્ઞાન છે. હું મનુષ્ય છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું ધનવાન છું, હું નિર્ધન છું. હા, એ છે નહીં. ભૂત મોટું મોરૂપી ભૂતનું એ તો કોઈ સમર્થ નાની પાકે અને મરચાની ધુવાણી જેમ આપે છે ઓલા ભુવાઓ. બરાબર, બાર ને છઠ્ઠા છો, એમાં કઈ પછી સંભાળ નથી. એ તો ઓલા ધતિક છે. એમ જયારે ભેદ જ્ઞાન નો મૂત્ર આપે ત્યાંથી, તારો આત્મા નાના નું પરમાત્મા છે. તું રાગી નથી, તું દેશી નથી, તું મૂર્ખ નથી, તું શીખી નથી, તું નપુંસક નથી, તું તો ભગવાન આત્મા. ત્યારે એની દ્રષ્ટિ ભળકે છે અને એનો કાળ પાકો હોય તો અનુભવ પણ થાય છે. અલ્પકાળ માં એની મુક્તિ થાય. થાય છે ચાર પ્રકાર થયા. બીજી કહું, દ્વારકાદીના ચાર, ક્રોધાદીના ચાર, એ બે બોલાયેલા. હવે આગળ સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગ એવા ભેદને લીધે લિંગ ત્રણ ભક્તો વેદ છે. સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ. ઓલી નારકની જેમ શરીરની વાત કરી છે એમ એમ લિંગની વાત કરે છે. ભક્તો વેદ છે. ઉમાય દારેક ગતિમાં શરીર ના લેવું, એની પરણતી લેવી, ભૌદિક ભાવના પ્રકાર. એમ સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસક લિંગમાં પણ એમાં ભેદ હોય. તો એ ભેદ ઔદૈક ભાવ, એવા ભેદ ને લીધે લિંગ ત્રણ છે. એ ભગવાન આત્મામાં નથી. કોને કેવો પુરુષ ને કોને કેવો સ્ત્રી, પુરુષ ને સ્ત્રી ના ભાવ આત્મામાં નથી. ઔદૈક ભાવ આત્મામાં નથી. તને હું સમજાવતી કે તને તારા આત્માની વાત કરીએ છીએ, આ છૂટવાની વાત કરીએ છીએ, હું સમજાવતી તો ઢોર માંથી પણ એ આત્મામાં નથી હો. સામાન્ય સંગ્રહ નહીં અપેક્ષા એ સામાન્ય બહુ ભેદ પ્રભેદમાં ન જાય. સામાન્ય અપેક્ષા એ મિથ્યા દર્શન એક, પછી મિથ્યા દર્શન ના કોઈ પેટા ભેદ નહીં. અજ્ઞાન પણ એક, એનો ભેદ નહીં. અને અસંયમ પણ એક, એક અસિદ્ધત્વ એક. જ્યાં સુધી ચેત પર્યાય ન થાય ત્યાં સુધી અભેદતત્વ નો ઉદય હોય છે. તેને પણ કર્મના સંગે ઉદય ભાવ કહેવામાં આવે છે. ભાવના પ્રકાર બીજ પદ્મ ને શુક્લ એવા શુભ ભાવ કસાય અનુરંજી પરિણામ ને લેખા કહેવામાં આવે છે. ઉપયોગ પછી આગળ કાપોલેશા
લેશા અને શુભ શુભ નો ફરક
લેપાઈ જાય તો અશુભ. એના બે પ્રકાર થયા, શુભ અને અશુભ. શુભ ના ત્રણ ભેદ, અશુભ ના ત્રણ ભેદ. એનું મૂળ કારણ કે ઉપયોગ કટાય છે. લેપણ ભગવાન આત્મામાં લીન નથી. ઉપયોગ એ કટાય થી લેપાઈ ગયો, શુદ્ધ ઉપયોગ થઈ ગયો. એ આત્મામાં નથી. ભગવાન આત્મામાં એ શું ઉપયોગ એ નથી. અશુભ ઉપયોગ પણ પાપના પરિણામ આત્મામાં નથી. ખરેખર પાપ આત્મા કરતો પણ નથી. આ અત્યાર સુધી પાપ ના પરિણામ આત્મા એ કર્યા પણ નથી. એવો શુદ્ધ આત્મા ઉપાધિ છે. કઠણ પડે પાપ ના પરિણામ તો બે અજ્ઞાન ને માટે વિજ્ઞાન કે ઉપતા ભૂલને પાપ ના પરિણામ નો કરતા હું છું. અકર્તા હોવા છતાં, નાતા હોવા છતાં કરતા માને આ એનું નામ અજ્ઞાન છે. એની એકતા થઈ ગઈ બેની. એકત્વ બુદ્ધિ વિના કરતું તો બુદ્ધિ હોઈ શકે નહીં. એક કે હવે અમે કરતા બુદ્ધિ તો છૂટી ગઈ છે. કાલ રાત્રે કરતા બુદ્ધિ તો છૂટી ગઈ હશે. તો આયુષ કર્મ તો તમે માન્યું છે. આયુષ કર્મ તો મેં માન્યું. તો કરતા બુદ્ધિ થઈ ગઈ કબૂલ કરી સાચી વાત. એવા ભેદ ને લીધે છ દિશા, એ છ દિશા નો આત્મામાં અભાવ છે. હવે પારનામી ભાવના ત્રણ ભેદ છે. એવો પરિણામે જે ભાવ હોય છે પારનામિક ભાવ કહેવામાં આવે છે. ત્રાસી નંબરના પાના ઉપર બીજો પારો ને છેડી દીધી. બધા પ્રકારના કર્મની ઉપાધિથી વિમુક્ત વિશેષે પ્રથમથી મુક્ત એવો પરિણામે જે બાબો તેને પારમી ભાવ કહેવામાં, એટલે કર્મનો કોઈ લાગુ પડતો નથી ભાવ. કર્મની આ રીતે સંબંધ પારનામી ભાવને થકી એ પારનામી ભાવના ત્રણ ભેદ આ પ્રકારે છે. જીવંતો પારનામી, એક ભવ્યતો પારનામી અને બીજું અભવ્યતો પારનામી, એમ ત્રણ પ્રકારના પારનામી ભાવ થયા. હવે આમાં જે જીવંતો પારનામી કયો એમાં જે સુધરતો જીવંતો પારનામી અને અદૃત એના બે ભેદ આમાં નથી. જીવંતો પારનામી ના બે ભેદ છે, જીવંતો પારનામી એના બે ભેદ છે, એક શુદ્ધ જીવંતો અને એક અશુદ્ધ જીવંતો પારનામી. શુદ્ધ જીવંતો તો એનું નામ કહેવાય કે ચેતના પ્રાણથી અનાદિયન જીવે કોઈ મરે આત્માનું મૃત્યુ નથી. મૃત્યુ કેમ થતું નથી કે કર્મનો પણ થતો નથી માટે મળતો નથી. કર્મનો ફળ થાય તો મળે ને, કર્મ બંધાય કર્મ છૂટે એ કર્મનો બંધ જ નથી. એવો શુદ્ધ જીવનનો પાલના થઈ ચેતના પ્રાણ જેના જીવ છે એનાથી જીવિત છે એને ભગવાન જીવતત્વ કહે છે. એ શુદ્ધ દ્રવ્યા દીકરીનો વિષય ઉપાદે અને બીજો એક એનો ભેદ છે અશુદ્ધ જીવંતો પારનામી, એટલે દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે તેને અશુદ્ધ જીવંતો પર્યાર દીકરીનો પારનામી કહેવામાં આવે છે. પેલો દ્રવ્યા દીકરીનો પારનામી પારનામિક એટલે એનો સ્વભાવ, પારનામિક એટલે એનો સ્વભાવ, એમાં કર્મ ની કોઈ અપેક્ષા લાગુ ન પડે પરિણામ માત્ર થી ભિન્ન અને અનંત મૂર્તિ અભિન્ન, એને શુદ્ધ જીવત્વ પારનામી ભાવ કહેવામાં આવે છે. એને કોઈ કર્મની અપેક્ષા નથી, ચેતના પ્રાણથી જીવે છે એને શુદ્ધ પારનામી ભાવ કહેવામાં આવે છે. એમ પાણીનો પારનામી ભાવ કયો અને પાણીનો સ્વચ્છ આત્માનો નિર્માણ આત્મા છે, અનંત મૂર્તિ અભેદ છે, સામાન્ય કર્મ છે, અવિનાશી છે, નિરાલંબી છે અને પરિપૂર્ણ પરમાત્મા છે. એ પરમાત્મા તત્વને શુદ્ધ જીવંતો પારનામી કહેવામાં આવે છે. એ સંસારી ને સિદ્ધ બધાને સરખો છે, સંસારી ને સિદ્ધ બધા જીવોને આ શુદ્ધ પારનામી ભાવ સામાન્ય સરખો છે, એમાં કઈ ભેદ નથી. હવે અશુદ્ધ પારનામી જે દસ પ્રકારના પ્રાણ છે એ સંસારી ને હોય છે ને સિદ્ધને હોતા એમ કે નાશવાન છે, નાશવાન હોવાને કારણે પર્યાર ચિત્રીનો પારનામી કહેવામાં આવે છે. એક સામાન્ય શુદ્ધ જીવનો પારનામી એ સંસારી જીવોનો જીવો ને સિદ્ધનો બધાને સરખો છે, સરખો શુદ્ધાત્મા એ ઉપાધિ છે, શુદ્ધ દ્રવ્યાચિત્તિનો વિષય છે, શુદ્ધ નયનો વિષય છે. અને બીજો સંસારી જીવને દસ પ્રકારના પ્રાણ હોય છે, એક ઇન્દ્રિયને ચાર પ્રકારના પ્રાણ, પછી વધતા 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 સંધિ પછી ઇન્દ્રિયને દસ પ્રકારના પ્રાણ હોય છે. એ દસ પ્રકારના પ્રાણનું શું નામ છે, એ પાંચ ઇન્દ્રિયનો ઉદાહરણ પાંચ ઇન્દ્રિયો મનવાળા પ્રાણી કહેવાય, મનુષ્ય નહીં. પાંચ ઇન્દ્રિયો ગાવ, એક મન મો, વચન મો અને કાય મો, એ મો હોય છે, મો એ વીરી બુદ્ધિ કરી આવી છે, એમાં જ્ઞાન બુદ્ધિ કરી આવી છે. એ મો છે ને ત્રણ પ્રકારના, એ ત્રણ પ્રકારના પ્રાણ છે, વ્યવહાર પ્રાણ છે. કેમ કે પાંચ નો નાશ થાય છે ને ત્રણ નો પણ નાશ થાય છે. અને ભવ્યત્વ ને ભવ્યત્વ પારનાની અને અભવ્યત્વ પારનાની એમ નહીં. હવે ત્રણ પ્રકારના ઓલા કયા? માધ્ય પ્રાપ્યા, શ્વાસોશ્વાસ ને આયુ. શ્વાસોશ્વાસ એ પણ પર્યાતિથી નો પારનામી, આયુ પણ પારનામી. એ દસે પ્રકાર નો અભાવ એ પર્યાય ની યોગ્યતા છે. પર્યાય ની જે યોગ્યતા છે, ભવી જીવ નો મોક્ષ થાય થાય ને થાય થવાની યોગ્યતા, યોગ્યતા પડી છે પર્યાય પર. એ દ્રવ્ય નો ભાવ નથી, એ પર્યાય નો ધર્મ છે. એવી રીતે મગ હોય, મગ સાચી તો સાચી ઊંડા હોય, કેટલાક કોટનું મગ હોય એ પાણીમાં જળે નહીં અને બાકી ચડી જાય. એ જીવ બે પ્રકારના છે, એ ભવ્ય કે મોક્ષ જવાનું યોગ્ય. પર્યાયતાનું નામ છે, એ ગુણ નથી. ભવ્ય અભવ્ય નામના આત્મા ગુણ નથી. પર્યાય અપેક્ષી યોગ્યતા, પર્યાય અપેક્ષી યોગ્યતા પારનામી ભાવ ભવ્યો ને જ હોય છે, અને અભવ્ય તો પારનામી ભાવ ભવિ છે કે અભવી નથી, અભિ છે પાણીથી ચડી જાય. એને આત્માની ઊંચી જતી બધા ભવિ છે, આજે તો કાલે પામશે એમ લેવું. વિચાર ને કરવો પરીક્ષા જવા જાય, હું પેલા ને પાસ આવો છું. બધા છોકરા કઈ રીતે કઈ દી જાય, હું પેલા ને કરું, હું પેલા ને કરું, પેલા ને કઈ કઈ જાય ને, એ મારો ભોગ થવાનો.
જેના
દ્વારા એનું નામ ભગવાન
અને
એને હું એવું વિશેષણ આપણા કોઈ ભગવાન છે. બોલો કોને શીખડાય? આપણા વિશેષ પોતે કહ્યું.
જે કાયમી પોતે આપણા તો કાયમી
બોલાવીને પૂછ્યું, ભાઈ તું આ વાસણ જો સાફ કરે કોણ કરે? અરે ભાઈ મેં ક્યાં કામ કર્યું? એની કરતી મેં જાણતી હોય
પાપ
કર્યો નથી, લોટ કર્યો નથી, ચોરી કરી, તો હું કેમ પાપી કરવા? ભગવાન
ક્યાં જરૂર છે ભાઈ?
બોલે કોરી પાસે હોય ને માણિયા તર્ક કરે કે આ તર્ક ના કરે, કઈ કહીએ છે ભગવાન બોલે? અરે તો ભગવાન જેવા દૈનિક ની ક્યાં જરૂર પડશે?
સ્વભાવ છે
માણિયા વેવલા તર્ક વિતર્ક કરે રહી જાય, અને કોઈ પાછી